માથી નિસ્વાર્થતા પર 21મો અધ્યાય 21 થી 24 વાંચવાનો છે. એમાં આપણે પ્રભુના વચન તરફ જઈએ. અને જ્યારે તેઓ યરુશલેમ નજીક આવ્યા અને જેતુના પહાડ પાસે બેતફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ અને ત્યાં પેસ્તાદ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો, તેઓને છોડીને મારી પાસે લાવો, અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, કે સિયોની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર અને ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું, અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લાવ્યા, તે પોતાના લુગણા તેઓ પર નાખ્યા અને તે તેઓ પર સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગણા રસ્તામાં પાથર્યા, ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તા પાથરી, અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના. અને જ્યારે તે યરુશલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખભડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક, જે ગાલિલના નાસરેતનો તે એ છે. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો, ને મંદિરમાં જો વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા, અને નાણા માટેના બાજર તથા કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા, અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા, અને તેણે તેઓને સાજા કર્યા. પણ જે ચમત્કારો તેણે કર્યા તથા જે છોકરા મંદિરમાં મોટે ઘાટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા, તેઓને જ્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રો દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા, અને તેઓએ તેને કહ્યું કે એવો શું કહે છે, તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકોનો તથા ધામણાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું? પછી ઈસુ તેઓને મૂકીને નગર બહાર બેથનિયામાં જઈને તે ત્યાં ઉતર્યો. હવે સવારે નગરમાં પાછા આવતા તે ભૂખ્યો થયો, અને રસ્તાની કોરે કંજીરીને જોઈને તે તેની પાસે ગયો, પણ તેના પર એકલા પાત્ર વગર બીજું કઈ ન મળવાથી તેણે તેને કહ્યું કે હવેથી તારા પર કદી ફળ ન લાગો, અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ. અને એ જોઈને શિષ્યો અચરજ થઈને બોલ્યા કે અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ? ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું, જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ન લાવો તો આ અંજીરી જે થયું તે તમે કરશો એટલું નહીં, પણ જો તમે આ પહાડને કહેશો કે ટૂંચકાઈને સમુદ્રમાં નંખા તો તેમજ થશે, અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થના માંગશો તે સગળું તમે પામશો. પછી મંદિરમાં આવીને તે બોધ કરતો હતો, એટલા મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી કામ કરે છે અને એ અધિકાર તને કોણે આપ્યો? ત્યારે ઈસુએ તે ઉત્તર દીધો કે હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી કામો કરું છું તે હું પણ તમને આપી કહીશ. જે બાપ્તિસ્મો યોહાન કરતો તે ક્યાંથી હતું, આકાશથી કે માણસોથી? ત્યારે તેઓએ માહી વિચાર કરીને કહ્યું કે જો આપણે કહીએ કે આકાશથી તો તે આપણે કહેશે કે ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ કરો નહીં, અને જો આપણે કહીએ કે માણસોથી તો લોકોથી આપણે બીહે છીએ, કેમ કે સૌ યોહાને પ્રબોધક માને છે. પછી તેઓ ઈસુને ઉત્તર દીધો કે અમે નથી જાણતા. તેણે પણ તેઓને કહ્યું કે તું હું કયા અધિકારથી કામો કરું છું તે હું પણ તમને કહી નથી તમને નથી કહેતો, પણ તમે શું ધારો છો? એક જણે બે દીકરા હતા, અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે દીકરા તું આજ દ્રાક્ષવાડીમાં જઈને કામ કર. ત્યારે તેણે ઉત્તર દીધો કે હું નથી જવાનો, તો પણ પછી તે પસ્તાઈને ગયો. અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કર્યું. ત્યારે તેણે ઉત્તર દીધો, સાહેબ હું જાઉં છું, તો પણ તે ગયો નહીં. તો તે બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓ તેને કહે છે, ઈસુ તેઓને કહે છે કે હું તમને ખચિત કહું છું કે પ્રાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે, કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો તો પણ તમે તેના પર વિશ્વાસ નહીં કર્યો, પણ દાણીઓએ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો, અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો જેણે દ્રાક્ષ ફળ રોપી ને તેની આસપાસ વાડ કરી ને તેમાં દ્રાક્ષ કુંડ ખોદ્યો ને બુરજ બનાવ્યો ને ખેડૂતોને ઇજારે આપીને પરદેશ ગયો, અને ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારું પોતાના ચાકરો તે ખેડૂતોની પાસે મોકલ્યા. ત્યારે ખેડૂતોએ તેના ચાકરો પકડીને એકને માર્યો બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. વળી તેણે પહેલા કરતા બીજા વધારે ચાકરો મોકલ્યા, પણ તેઓએ તેઓને તેમ જ કર્યું. પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે. પણ ખેડૂતે દીકરાને જોઈને માહે માહે કહ્યું કે એ તો વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ. ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. એ માટે જ્યારે દ્રાક્ષવાડીનો ધણી આવશે ત્યારે એ ખેડૂતનો તે શું કરશે? તેઓ તેને કહે છે કે તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે. અને એવા બીજા ખેડૂતો કે જેઓ ઋતુએ તેને ફળ પહોંચાડે તેઓ દ્રાક્ષવાળી તે ઇજારે આપશે. ઈસુ તેઓને કહે છે કે જે પથ્થરો નકાર ઘર બાંધવાનો કર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો, એ પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે. એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું? એ માટે હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે ને જે પ્રજા તેના ફળ આપશે તેઓને અપાશે. અને આ પથ્થર પર જે કોઈ પડશે તેને ટુકડા ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેનો ભૂક્કો તે કરી નાખશે. અને મુખ્ય આજકો તથા ફરોશીઓ તેના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તે અમારા સંબંધી બોલે છે, અને તેઓએ તેને પકડવાની કોશિશ કરી, પણ લોકોથી તેઓ બીધા, કેમ કે લોકો તેને પ્રબોધક માનતા હતા. 22મો અધ્યાય. અને ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં ઉત્તર દીધો કે આકાશ રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું અને લગ્નમાં નોતરી લાવો અને તેડવા સારું તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહીં. ફરી તેણે બીજા ચાકર મોકલીને કહ્યું કે નોતરી લાવો અને કહો, જુઓ મેં મારું જમણ તૈયાર કર્યું છે, મારા બળદ તથા પુષ્ટ જનાવરો કાપ્યા છે અને સઘળાવાના તૈયાર છે, લગ્નમાં આવો. પણ તેઓએ ગણકાર્યું નહીં અને તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના ખેતરમાં ને કોઈ તેના વેપાર પર ગયો. અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. એથી રાજા ગુસ્સે થયો ને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓના નાશ કર્યો ને તેઓનું નગર બાળી નાખ્યું. પછી તે પોતાના ચાકરોને કહે છે કે લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા. એ માટે તમે રસ્તાઓના નાકા પર જાઓ ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો. અને તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને ભૂલાભૂના જેટલા તેઓને મળ્યા તે સર્વને એકઠા કર્યા. એટલે મહેમાનોથી લગ્નની ભરતી થઈ અને મહેમાનોને જોવા સૌ રાજા માહે આવ્યો. ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરનો એક જણને દીઠો. ત્યારે તે તેને કહે છે કે ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો? અને તે અણબોલો રહ્યો. ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવું ને દાંત પીસું થશે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. હવે તેને સી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધની ફરોશોએ જઈને મનસુબો કર્યો. પછી તેઓએ પોતાના શિષ્યને હેરોદ્ય સુધા તેની પાસે મોકલીને કહેવડાવ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું સાચો છે ને સાચાઈથી દેવનો માર્ગ શીખવે છે ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસ મોહ તું નથી રાખતો. માટે તું શું ધારે છે, કેસરને કર આપવો ઉચિત છે કે નહીં તે અમને કહે. પણ ઈસુએ તેઓની ભૂંડાઈ જાણીને કહ્યું કે ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? કરનું નાણું મને દેખાડો. ત્યારે તેઓ એક દિનાર તેની પાસે લાવ્યા. ત્યારે તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોનો છે? તેઓ તેને કહે છે કે કેસરનો. ત્યારે તે તેઓને કહે છે કે જે કેસરનો તે કેસરને તથા જે દેવનો તે દેવને ભરી આપો. અને એ સાંભળીને તેઓ અચરજ થયા અને તેને મૂકીને ચાલ્યા ગયા. તે જ દાડે સદુકીઓ, જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ તેની પાસે આવીને તેને પૂછ્યું, ઉપદેશક મૂસાએ કહ્યું છે કે જો કોઈ નછરો મરી જાય તો તેનો ભાઈ તેની સ્ત્રીને પણીને પોતાના ભાઈને સારો વંશ ઉપજાવે. તો અમારામાં 7 ભાઈ હતા ને પહેલો પણીને મરી ગયો અને તે નછરો હોય ને પોતાના ભાઈને સારું પોતાની સ્ત્રી મૂકી ગયો, એ પ્રમાણે બીજો તથા ત્રીજો એમ 7માં સુધી તેઓ મરી ગયા અને સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. હવે પુનરુત્થાનમાં પેલા 7માંથી તે કોની સ્ત્રી થશે, કેમ કે તે સૌની થઈ હતી? ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે ધર્મલેખો તથા દેવનું પરાક્રમ નહીં જાણ્યા લીધે તમે ભૂલ ખાઓ છો, કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી અને પરણાવતા નથી, પણ આકાશમાંના દૂતો જેવા હોય છે. અમૂલાઓનો પુનરુત્થાન સંબંધી દેવે જે તમને કહ્યું છે તે શું તમે નથી વાંચ્યું કે હું અબ્રાહમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકુબનો દેવ છું? તે મુગલાઓનો દેવ નથી પણ જીવતાઓનો છે. ત્યારે લોકોએ સાંભળીને તેના બોસથી અચરજ થયા. પણ જ્યારે ફરોશીએ સાંભળ્યું કે તેણે સદુકીઓનો મોહ બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા અને તેઓમાંથી એક પંડિતે તેનું પરીક્ષણ કરવા સારું તેને પૂછ્યું કે ઓ ઉપદેશક, નિયમ શાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે, અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તે પોતાના પાડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમ શાસ્ત્ર તથા પ્રબોધકનો પાયો છે. હવે ફરુશો એકતા મળેલા હતા ત્યારે ઈશ્વર તેને પૂછ્યું કે મસીહ સંબંધિત તમે શું ધારો છો, તે કોનો દીકરો છે? તેઓ તેને કહે છે કે દાઉદનો. તે તેઓને કહે છે તો આત્મા વડે દાઉદ તેને પ્રભુ કેમ કહે છે? જેમ કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે તો તે સી રીતે તેનો દીકરો કહેવાય? અને એક પણ શબ્દનો ઉત્તર તેને આપી શક્યો નહીં, તેમજ તે દાડેથી તેને કંઈ પૂછવાને કોઈ છાતી ચલાવી નહીં. 23મો અધ્યાય. ત્યાર પછી ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે, માટે જે કંઈ તેઓ તમને ફરમાવે તે કરો તથા પાળો, પણ તેઓના કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ કહે છે ખરા પણ કરતા નથી. કેમ કે ભારે અને ઊંચકતા મહા મુસીબત પડે એવા બોજા તેઓ માણસોની ખાંધો પર ચડાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા ચાહતા નથી. અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાના સઘળા કામ કરે છે. તેઓ પોતાના સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના લુગડાની કોરો વધારે છે. વળી જમણવારોમાં મુખ્ય જગાઓ તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો તથા માણસ તેઓને રાબી કહે એવું તેઓ ચાહે છે, પણ તમે રાબી ન કહેવાઓ, કેમ કે એક જ તમારો ગુરુ છે ને તમે સઘળા ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમ કે એક જે આકાશમાં છે તે તમારો બાપ છે. અને તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક જે ખ્રિસ્ત તે તમારો સ્વામી છે. પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય, અને જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે, અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે. અને ઓ શાસ્ત્રીઓ તથા ફરુશો ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે લોકોની સામે તમે આકાશ રાજ્ય બંધ કરો છો, કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે વિધવાઓના ઘર તમે ખાઈ જાઓ છો ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે સારું તમે વધતો દંડ ભોગવશો. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે એક શિષ્ય કરવા સારું તમે સમુદ્ર તથા પૃથ્વી પર ફરી વળો છો, અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતા બમણો નરકનો દીકરો બનાવો છો. ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે, તમે કહો છો કે જો કોઈ મંદિરના સમ ખાય તો તેમાં કંઈ નહીં, પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી બંધાયેલો છે. ઓ મૂર્ખો તથા આંધળાઓ, વિશેષ મોટું તે કયું, સોનું કે સોનાને પવિત્ર કરનારું મંદિર? અને જો કોઈ હોમ વેદીના સમ ખાય તો તેમાં કંઈ નહીં, પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. ઓ આંધળાઓ, વિશેષ મોટું તે કયું, અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી હોમ વેદી? એ માટે જે કોઈ હોમ વેદીના સમ ખાય છે તેના તથા જે સઘળા તેના પર છે તેના પણ સમ ખાય છે, અને જે કોઈ મંદિરના સમ ખાય છે તેના તથા તેમાં જે છે તેના પણ સમ ખાય છે, અને આકાશના સમ જે ખાય છે તે દેવના આસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો, પણ નિયમ શાસ્ત્રની મોટી વાતો એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ તે તમે પડતા મૂક્યા છે. તમારે આ કરવા અને એ પડતા મૂકવા જોઈતા ન હતા. ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે થાળીવાટ તો બહારથી સાફ કરો છો પણ તેમની માહે જુલમ તથા અન્યાય ભરેલા છે. ઓ આંધળા ફરોશી, તું પહેલા થાળીવાટ કો માહિતી સાફ કર કે તે બહારથી પણ સાફ થઈ જાય. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે ધોળી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ માહે મુર્દાના હાડકાએ તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાય દેખાવ છો ખરા, પણ માહે ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છે. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો ને ન્યાયોની કબરો શણગારો છો. અને કહો છો કે જો અમે અમારા બાપ દાદાઓના દિવસોમાં હોત તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગ્ય ન થાત. એથી તમે પોતા સંબંધિત સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો. તો તમારા બાપ દાદાઓનો માપ ભરી દો. ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? એ માટે જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો ને વધસ તમે જડશો, ને તેઓમાંના કેટલાકને તમારા સભાસ્થાનોમાં પોળા મારશો, ને નગરે નગર તેઓની પૂંઠે પલાખશો. કે ન્યાય હાબેલના લોહીથી તે બેરેખિયાના દીકરા જખારિયા, જેને મંદિરની તથા હોમવેદની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી જે બધા ન્યાયોનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે તે તમારા પર આવે. હું તમને ખચિત કહું છું કે એ બધું આ પેઢી ઉપર આવશે. ઓ યરુસાલેમ, યરુસાલેમ, પ્રબોધકોને મારી નાખનાર ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, જે મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરે છે, તેમ તારા છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યું પણ તમે ચાહ્યું નહીં. જુઓ, તમારે સારું તમારું ઘર ઉજળ મુકાયું છે, કેમ કે હું તમને કહું છું કે જ્યાં સુધી તમે એમ નહીં કહો કે પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહીં દેખશો. 24મો અધ્યાય માઇકલ વાંચશે.
માથીની સુવાર્તા 24મો અધ્યાય. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા ત્યારે તેમના શિષ્યો તેમને મંદિરના બાંધકામ બતાવવાને તેમની પાસે આવ્યા. ત્યારે તેમણે તેઓને કહ્યું, તમે બધા નથી જોતા? હું તમને ખરેખર કહું છું કે પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા, તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, એ બધું ક્યારે થશે અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે એમને કહો. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે, અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, દુકાળો તથા મરકીઓ તથા સ્થળે સ્થળે ધરતીકંપ થશે, પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે ને તમને મારી નંખાશે ને તમારા નામને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે, અને તે સમયે ઘણા ઠોખર ખાશે ને એકબીજાને પરસ્વાધીન કરાવશે ને એકબીજા પર વેર રાખશે. એ જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે ને ઘણાને ભૂલાવશે, અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે, પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. એ સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે. ઉજ્જડની અમંગણપણાની નિશાની એ માટે ઉજ્જડની અમંગણપણાની નિશાની જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગ્યાએ ઉભેલી જુઓ, જે વાંચે છે તે સમજે. ત્યારે જો યહોદિયામાં હોય તેઓ પહાડ પર નસી જાય, ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઉતરે, અને ખેતરમાં જે હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન ફરે, અને તે દિવસમાં જેઓ ગર્ભવતી હોય તથા જેઓ દવડાવતી હોય તેઓને અફસોસ છે, પણ તમારું નાશું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય તે માટે તમે પ્રાર્થના કરો, કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં. અને જો તે દિવસો ઓછા કરવામાં ન આવ્યા હોત તો કોઈ પણ માણસ બચી ન શકત. પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરવામાં આવશે. ત્યારે જો કોઈ તમને કહે, જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનતા ના, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂતા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો તમે પસંદ કરેલાઓને પણ બોલાવશે. જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે, એ માટે જો તેઓ તમને કહે જુઓ તે રાનમાં છે તો બહાર ન જતા, જુઓ તે ઓરડીમાં છે તો ન માનતા. કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે તેમ જ માણસના દીકરાનું આવું થશે. જ્યાં મૃદુ હોય ત્યાં ગીધો એકઠા થશે. અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે ને આકાશ સિતારા ખરશે ને આકાશના પરાક્રમો હલાવાશે અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સર્વ કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે ને તેઓ ચારે દિશાથી આકાશના એક છેડાથી ને બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી હોય અને પાંદડા ફૂટવા માંડે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતાં જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને ખચિત કહું છું કે એ બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે. આકાશ તથા પુત્રી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. તે દિવસે તથા તે ગંડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહીં તેમજ દીકરો પણ નહીં. અને જેમ નૂહના સમય થયું તેમજ માણસના દીકરાનું આવવું થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા ને પરણાવતા હતા ને જળ પ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ જ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવું થશે. તે વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાશે ને બીજો પડતું મૂકાશે. બે સ્ત્રીઓ ઘંટે દડતી હશે, એક લેવાશે ને બીજી પડતી મૂકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર ક્યારે કયા પહોરે આવશે. એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહેત ને પોતાના ઘરમાં તેને ખાતર પડવા ના દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. તો જે ચાકરને તેના માલિક પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જુએ તેને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે મારા માલિકને આવતા વાર છે અને બીજા ચાકરને તે મારવા છાટકાઓની સાથે ખાવા પીવા લાગે તો જે દિવસે તે તેની વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તેવે વખતે તે ચાકરનો માલિક આવશે ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ઢંગની સાથે ઠરાવશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. બાઇબલના વચનોને આશીર્વાદિત કરો અને વાંચનાર અને સાંભળનારને તેનો ભાગીદાર બનાવો.
વાંચીને લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય. તો આકાશના રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા આપશે કે જેઓ પોતપોતાની મસાલો લઈને વરને મળવા સારું બહાર નીકળી અને તેઓમાંની 5 મૂર્ખ હતી અને 5 બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની સાથે મસાલો લીધી ખરી પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. તો બુદ્ધિમંતીઓએ પોતાની મસાલો સાથે પોતાની કુપીમાં તેલ લીધું અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ ધોખા ખાઈને ઊંઘી ગઈ અને મધરાતે બૂમ પડી કે જુઓ વર આવ્યો એને મળવાને નીકળો ત્યારે તે સર્વકુમારી કવાય ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી અને મૂર્ખીઓ એ બુદ્ધિવંતોને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મસાલો હોલવાઈ જાય છે. બુદ્ધિવંતીઓએ ઉત્તર દીધો કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો. અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો અને જો તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું, ઓ સ્વામી સ્વામી અમારે સારું ઘર. પણ તેને ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી, માટે તમે જાગતા રહો, કેમ કે તે દાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. કેમ કે તેનું આવું એક માણસના જેવું છે જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. એકને તેને 5 તાલન, એ બીજાને 2, એ ત્રીજાને 1, એમ હરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું અને તે પરદેશ ગયો. પછી જેને 5 તાલન પડ્યા હતા તે તરત જઈને વેપાર કરીને તેવડે બીજા 5 તાલન કમાયો, તેમજ જેને 2 તે પણ બીજા 2 કમાયો. પણ જેને 1 તાલન મળ્યો હતો તેણે જેને જમીનમાં ખોદીને પોતાના ધણીનું નાણું ગાંઠી મૂક્યું અને લાંબી મુદત પછી તે ચાકરોનો ધણી આવે છે ને તેઓ પાસેથી હિસાબ લે છે. ત્યારે જેને 5 તાલન મળ્યા હતા તે બીજા 5 તાલન પણ લેતો આવ્યો ને કહ્યું કે હે પ્રભુ, તે મને 5 તાલન સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 5 તાલન કમાયો છું. ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાશ સારા તથા વિશ્વાસી ચાકર, તું થોડામાં વિશ્વાસ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પહેરશ. અને જેને 2 તાલન મળ્યા હતા તેને પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, તે મને 2 તાલન સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 2 તાલન કમાયું છું. તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાશ સારા તથા વિશ્વાસી ચાકર, તું થોડામાં વિશ્વાસ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પહેરશ. અને જેને 1 તાલન મળ્યો હતો તેને પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, અને જ્યાં તે નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે, એવો કરડો માણસ મેં તને જાણ્યો, માટે હું બીજો ને જઈને તારો તાલન ને ભયમાં દાટી મૂક્યો, જો તને તારું પહોંચ્યું છે. અને તેના પ્રભુએ તેને ઉત્તર દીધો, ત્યારે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું, ને જ્યાં મેં નથી વેર્યું ત્યાં તું એકઠું કરું છું, એમ તું જાણતો હતો તો તારે મારું નાણું સાવકારોને આપવું જોઈતું હતું, કે હું આવું ત્યારે મને વ્યાજ સુદ્ધા મારું મળત. એ માટે તેની પાસેથી ચાલન થઈને જેની પાસે 10 ચાલન છે તેને તે આપો, કેમ કે જેની પાસે છે તે દરેકને પાસે ને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને તે નક્કામાં ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. પણ જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુધા આવશે ત્યારે તે પોતાના મહિમાના રાજ્યસન પર બેસશે અને સર્વ જાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટા પાડક ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તેઓને એકબીજાથી જુદી પાડશે, અને ઘેટાને તે પોતાની જમણે હાથે પણ બકરાને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફના ઓરને કહેશે કે મારા બાપના આશીર્વાદી તો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સૌ તૈયાર કર્યું છે તેનો વારસો લો, કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયીઓ તને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા રિક્ષો દેખીને પાણી પાયું, અને ક્યારે અમે તને પારકો દેખીને પરોણો રાખ્યો અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યા, અને ક્યારે અમે તને માદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી. ત્યારે રાજા તેનો ઉત્તર દેશે કે હું તમને ખચિત કહું છું કે આ અમારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. પછી ડાબી તરફના આવે પણ તે કહે છે કે ઓ શાપિતો જે સર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને સ્વરૂપ તૈયાર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ, કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો પણ તમે મને પાણી પાયું નહીં, હું પારકો હતો પણ તમે મને પરણો રાખ્યો નહીં, નાગો હતો પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં, માધવ તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં. ત્યારે તેઓ પણ તેને ઉત્તર દેશે કે પ્રભુ ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નાગો કે માધો કે કેદમાં રાખીને તારી સેવા નહીં કરી. ત્યારે તેઓનો ઉત્તર દેશે કે હું તમને કચ્છિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં એટલે તે મને કર્યું નહીં, અને તેઓ સર્વકાલિક શાસનમાં જશે પણ ન્યાયીઓ સર્વકાલિક જીવનમાં જશે. ઈશ્વર પિતા તમને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.